ઓમ શાંતિ. તારીખ 27/12/2022. મુરલીનો સાર છે, મીઠા બાળકો, તમને હમણાં જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે. તમે જાણો છો, દર 5000 વર્ષ પછી ભોળાનાથ બાપ દ્વારા આપણે આ જ્ઞાન સાંભળી મનુષ્યથી દેવતા બનીએ છીએ. પ્રશ્ન છે, જ્ઞાનની ધારણા ન હોવાનું મુખ્ય કારણ શું છે? ઉત્તર છે, બુદ્ધિ ભટકે છે, એકની સાથે પૂરો યોગ નથી, દેહી અભિમાની નથી બન્યા એટલે ધારણા નથી થતી. બાબા કહે છે, બાળકો, ફેમિલિયારિટી એટલે કે લૌકિકતામાં નહીં આવો, એકબીજાના નામ રૂપને નહીં યાદ કરો, એક બાપ બીજું ન કોઈ, આ પાઠ પાકો કરી લો, બીજાની પાછળ ન પડો, બાપ પાસેથી સલાહ લેતા રહો, એનાથી તમે દુઃખથી મુક્ત થઈ જશો, ધારણા પણ સારી થશે. ગીત છે, ભોલેનાથ સે નિરાલા. ઓમ શાંતિ. ભોળાનાથ છે આપવાવાળા. ભોળાનાથ શિવ બાબાને તો કહે જ છે. ભોળાનાથ થઈને ગયા છે અને બરાબર બગડેલાને બનાવીને ગયા છે. આદિ મધ્ય અંતનું રહસ્ય બતાવીને ગયા છે એટલે ભગત ગાય છે. આપ બાળકો જાણો છો, જે ભોળાનાથનું ગાયન છે, જે બગડેલાને બનાવવાવાળા છે, એ અમારી સન્મુખ બેઠા છે. ભગત ભગવાનને યાદ કરે છે, એમની મહિમા ગાય છે અને બાપ પોતાનો પાઠ ભજવી રહ્યા છે. બાપે જ આવીને પોતાનો પરિચય આપ્યો છે બાળકોને. બાળકોની બુદ્ધિમાં બેઠું છે કે બાબા જે સમજાવે છે તે બરાબર કલ્પકલ્પ સમજાવે છે. કલ્પકલ્પ આવીને પતિત દુનિયાને પાવન દુનિયા બનાવે છે, હમણાં બનાવી રહ્યા છે. ઘણાઓને હવે ખબર પડી છે, હજી ઘણા છે જેમને ખબર નથી. વારસો લેવાવાળા હશે તો કલ્પ પહેલાં માફક આવીને વારસો લેશે. તમને પહેલાં થોડી આ ખબર હતી કે બાબા આવીને વારસો આપશે, હમણાં ખબર પડી છે. બરાબર ભક્તોના રક્ષક છે, આદિ મધ્ય અંતનું જ્ઞાન સંભળાવે છે. એમને જ્ઞાનના સાગર કહેવાય છે. દિલથી લાગે છે બરાબર આ એ જ છે જે ભારતમાં આવીને જન્મ લે છે. આમનો અલૌકિક જન્મ ગવાયેલો છે. ભારતવાસીઓને આવીને પતિતથી પાવન બનાવે છે. પતિત મનુષ્ય જે બોલાવે છે તે જરૂર સમજતા હશે, અમે પાવન હતા, હવે પતિત બન્યા છીએ, ફરી પાવન બનવાનું છે. હમણાં બાપ દ્વારા ત્રીજું નેત્ર મળવાથી તમે આ બધું જ સમજ્યું છે. આપ બાળકોનું આખો દિવસ વિચાર સાગર મંથન ચાલતું રહેશે. સતયુગમાં પાવન કોણ હતા? બરાબર દેવી દેવતા જ હતા. એ સમયે બીજો કોઈ ધર્મ નહોતો. દેવતાઓના ચિત્ર પણ છે, બીજું કોઈ નામ નહીં લેશે, એવું નહીં કહેશે ચિત્ર છે. શ્રી લક્ષ્મી દેવી, શ્રી નારાયણ દેવતા, હમણાં તેઓ નથી. જ્યારે એ હતા તો બીજો કોઈ ધર્મ નહોતો. આપ બાળકોની બુદ્ધિમાં છે કે બાબા અમને સત્યકથા સંભળાવે છે. તે લોકો કહે છે, આ જ્ઞાન તો અમે સાંભળ્યું નથી કારણ કે એમને ડ્રામાના રહસ્યની તો ખબર નથી. તમે કહેશો, આ તો કલ્પકલ્પ તમે સાંભળતા આવ્યા છો. શું 5000 વર્ષ પહેલાં નહોતું સંભળાવ્યું? પછી એમ કેમ કહો છો પહેલાં ક્યારેય નથી સાંભળ્યું? કલ્પ પહેલાં જેમણે સંભળાવ્યું હતું એના દ્વારા તમે હમણાં પણ સાંભળી રહ્યા છો. સારી રીતે સમજાવવું જોઈએ. તમે તો 5000 વર્ષ પહેલાં પણ આ જ્ઞાન સાંભળ્યું હતું. દેવતાઓને 5000 વર્ષ થયા છે, એમને મનુષ્યથી દેવતા કોણે બનાવ્યા? હવે પણ એ જ બાપ ફરીથી બનાવશે. 5000 વર્ષ પછી ફરીથી બાપને આવવું પડે છે. રાવણ દ્વારા પતિત બનેલાને પાવન બનાવવા. હિસ્ટ્રી જ્યોગ્રાફી મસ્ટ રિપીટ, એટલે કે અવશ્ય પુનરાવૃત્તિ થશે. આ પણ સમજમાં આવે છે, હિસ્ટ્રી રિપીટ થાય છે. સતયુગ પછી ત્રેતા ચક્ર લગાવે છે. હવે કળિયુગનો અંત છે. એક તરફ વિનાશ જ્વાળા છે, બીજી તરફ બાબા અહીં આવ્યા છે નવી દુનિયા સ્થાપન કરવા અર્થ. આ એ જ મહાભારત લડાઈ છે. સમજે છે, આનાથી વિનાશ થઈ જશે મનુષ્યની દુનિયાનો. આ બધાને સમજમાં આવે છે, જૂની દુનિયાનો વિનાશ દેખાય છે. આ મહાભારે મહાભારત લડાઈ 5000 વર્ષ પહેલાં પણ લાગી હતી. કોઈ લાખો વર્ષની વાત નથી. આ ભારત જ સ્વર્ગ હતું. આ દેવતાઓનું રાજ્ય હતું. આ સતયુગના માલિક હતા. ચિત્રો પર પણ સારી રીતે સમજાવવું પડે છે, એટલે જ આ લક્ષ્મીનારાયણ વગેરેના ચિત્ર બનાવ્યા છે. આમ તો લક્ષ્મીનારાયણના ચિત્ર તો ભારતમાં અસંખ્ય છે, પછી આપણે બનાવીએ છીએ કેમ? આપણે અર્થ સહિત બનાવીએ છીએ. આમાં પૂરું જ્ઞાન છે. મનુષ્ય તો મૂંઝાયેલા છે, એટલે સમજાવાય છે. સતયુગમાં આમનું રાજ્ય હતું. ખૂબ થોડા મનુષ્ય હતા જે થઈને ગયા છે, એ જ પછી પુનર્જન્મ લઈ પાવનથી પતિત બનશે. આ દુનિયા જ તમોપ્રધાન છે, પછી પાવન બનવાની છે. સમજણ તો ખૂબ સહજ છે. બાપ કહે છે, હું તમને 5000 વર્ષ પહેલાંની કહાણી કથા સંભળાવું છું. લોંગ લોંગ એગો, અનેક વર્ષો પહેલાં અહીં આ લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું, અથવા ક્રાઇસ્ટથી 3000 વર્ષ પહેલાં સતયુગ હતો. હેવનલી ગોડફાધરે હેવન સ્વર્ગ સ્થાપન કર્યું હતું. ભારતને કહે પણ છે પ્રાચીન દેશ છે. આમાં ગોડ ગોડેઝ દેવી દેવતા રાજ્ય કરતા હતા. ગોડ કૃષ્ણ ગોડેઝ રાધા કહે છે. રાધા કૃષ્ણ લક્ષ્મીનારાયણ સતયુગમાં હતા, પછી રામ સીતા ત્રેતામાં. 5000 વર્ષનો હિસાબ કિતાબ ક્લિયર સ્પષ્ટ છે. જ્યારે એમનું રાજ્ય હતું તો બાકી સર્વ આત્માઓ મુક્તિધામમાં હતા. આત્મા તો અવિનાશી છે. આત્માનો ક્યારે વિનાશ નથી થતો. ડ્રામા પણ અવિનાશી છે. આત્માને 84 જન્મોનો અવિનાશી પાર્ટ મળેલો છે. આટલા નાના આત્મામાં બધો પાર્ટ ભરેલો છે. આ કેટલી વન્ડરફુલ અદ્ભુત વાત છે. આને જ કુદરત કહેવાય છે. આટલું નાનું બિંદુ, કેટલો 84 જન્મનો પાર્ટ, 5000 વર્ષનો પાર્ટ એમાં ભરાયેલો છે. તે પણ અવિનાશી, જે રિપીટ જરૂર કરવાનો છે. આ મોટામાં મોટી કુદરત છે. પરમાત્મા પણ બિંદુ, આત્મા પણ બિંદુ, પરંતુ પરમાત્મા સુપ્રીમ પરમ છે. આત્માઓ તો સર્વ એક જેવા નથી, નંબરવાર છે. પહેલાં સુપ્રીમ શિવ બાબા, પછી કહેવાશે લક્ષ્મીનારાયણ. બ્રહ્મા સરસ્વતીને સુપ્રીમ નહીં કહેવાશે. સંપૂર્ણ તો લક્ષ્મીનારાયણ છે, પછી નંબરવાર એકબીજાની પાછળ આવે છે. મુખ્ય ગાયન છે દેવતાઓનું. સૌથી સુપ્રીમ આત્મા શિવ બાબાનો છે, પછી સૂક્ષ્મ વતનમાં બ્રહ્મા વિષ્ણુ શંકર, પછી લક્ષ્મીનારાયણ રામ સીતા બધા નંબરવાર છે. નાટકમાં પણ એક્ટર પાર્ટધારી નંબરવાર હોય છે. બધા એક જેવા નથી હોતા. કહેશે, આનો આત્મા સુપ્રીમ એક્ટર છે, આ પાઈ પૈસાનો એક્ટર છે. સૌથી ફર્સ્ટ ક્લાસ ક્રિએટર, રચયિતા, ડાયરેક્ટર, માર્ગદર્શક કોણ છે? કરણ કરાવનહાર એક જ પરમપિતા પરમાત્મા છે. હવે તમને આખા ડ્રામાની ખબર પડી છે. આ છે બેહદનો ડ્રામા. નટશેલમાં, સારમાં તમને બતાવાય છે. ઝાડનો આ દેવી દેવતા ધર્મ છે ફાઉન્ડેશન, એટલે કે પાયો. પછી એમાંથી દાડીઓ, ઇસ્લામી, બૌદ્ધિ, ક્રિશ્ચન નીકળે છે. આ ફ્લાવર વાઝ ગુલદસ્તો થશે. ઝાડ શોભે છે ને. બાકી એક એક ધર્મના પાન બેસી ગણતરી કરો તો કેટલા થશે? ઇસ્લામી, બૌદ્ધિ બધાના મઠપંથ ગણાય છે. શિવ ભોળાનાથ આ જ્ઞાન સંભળાવે છે. બાકી કોઈ ડમરૂ વગેરે વગાડવાની વાત નથી. શાસ્ત્રોમાં જે આવ્યું તે લખી દીધું છે. હકીકતમાં છે જ્ઞાનનું ડમરૂ, એને શંખ ધ્વનિ પણ કહેવાય છે. શંખધ્વનિ મુખથી કરાય છે. આ છે જ્ઞાનની મોરલી, ડ્રામાના આદિ મધ્ય અંતનું રહસ્ય સંભળાવે છે. આત્મા બિંદુ જેવો છે જેમાં બધો પાઠ નોંધાયેલો છે. એ ક્રિએટર છે જે એક્ટ કર્મ પણ કરે છે. સારો પાઠ એ લે છે. નંબરવાર તો હોય છે ને. આ છે જ એક બાપ ક્રિએટર. બીજા બધા પુનર્જન્મમાં આવવાવાળા છે. એ ક્યારે પુનર્જન્મ નથી લેતા. આમનો અલૌકિક જન્મ છે. તમે જાણો છો કેવી રીતે આવીને પ્રવેશ કર્યો છે. બીજા આત્માઓ પણ પ્રવેશ કરે છે ને. સમજો, કોઈની સ્ત્રીનો આત્મા આવે છે, બોલી શકશે હું સુખી છું, બાકી એના શરીરને ભેટી નહીં શકે, કારણ કે શરીર તો બીજું છે ને. ભાવના છે કે આ મારી સ્ત્રીનો આત્મા છે, આને બોલાવાયો છે. એવી રીતે ઘણાઓને બોલાવે છે. હમણાં તમોગુણી થઈ ગયા છે એટલે એક્યુરેટ બરાબર બતાવતા નથી. આત્મા શું વસ્તુ છે, કેવી રીતે આવે જાય છે, આ ડ્રામામાં પહેલાંથી જ નોંધાયેલું છે. એવું નથી આત્મા નીકળીને અહીં આવે છે, તે મરી જાય છે. ના, બાપ કહે છે આ મનોકામના પૂર્ણ કરવા માટે સાક્ષાત્કાર કરાવું છું. જે ડ્રામામાં નોંધ છે તે થાય છે. સેકન્ડ પસાર થઈ ડ્રામામાં નોંધ છે. આ બેહદનું નાટક છે. બાપ બિંદુ છે. બિંદુને ભોળાનાથ કહે છે. કેટલું વંડર છે. બાપ પણ કહે છે મુજ બિંદુમાં કેટલો પાઠ છે. આ વાતો નવા કોઈની બુદ્ધિમાં બેસી ન શકે. જૂનામાં પણ કેટલાની સમજમાં નથી આવતું. તો કોઈને સમજાવવામાં મૂંઝાય છે, જેમ રેડિયોમાં કોઈ વાત કરવામાં મૂંઝાય છે. આમાં મોરલી ખૂબ સ્ફૂર્તિથી ચલાવવાની છે. તેઓ વાંચીને સંભળાવે છે. આ છે ઓરલી જોયા વગર. બાબા પણ બધું જ ઓરલી સંભળાવે છે. તમારી બુદ્ધિમાં ધારણા થઈ રહી છે. કલ્પ પહેલાં પણ તમે ધારણા કરી અનેકોને સંભળાવ્યું છે. પછી તે જ્ઞાન ખતમ થઈ ગયું. હવે ફરી રિપીટ થવાનું છે. આ જ્ઞાન કોઈ સાધુ સંતની બુદ્ધિમાં નથી. તેઓ પરમાત્માને નથી જાણતા. તેઓ કહી દે છે આત્મા પરમાત્મામાં મળી જશે. મળશે પછી કેવી રીતે? હમણાં તમારો આત્મા જાણે છે કે આપણા બાપ આવ્યા છે, આપણને જ્ઞાન આપી રહ્યા છે. પછી આપણે બાબાની સાથે ઘરે જઈશું. આ આપ બાળકોને રૂહાની નશો છે. આ છે તમારો પ્રવૃત્તિ માર્ગ. ઘણા તમને કહે છે કે તમે તો કુમાર અથવા કુમારી છો, તમને વિકારોનો અનુભવ જ નથી. અમે તો વિકારી ગૃહસ્થમાં રહેવાવાળા છીએ. તમે અમને આ જ્ઞાન કેવી રીતે આપી શકો છો? અમે છીએ યુગલ, અમને બેચલર કેવી રીતે સમજાવી શકે? અમને તો યુગલ સમજાવે જે અનુભવી હોય, વિકારમાં ગયેલા હોય, એ જ અમને સમજાવી શકે છે કે અમે કેવી રીતે જીત મેળવી. એવા એવા બાબાની પાસે પત્ર આવે છે. વાત તો ઠીક છે, હવે એવા અનુભવીથી પત્ર લખાવવો જોઈએ જેણે ભલે લગ્ન કર્યા હોય પરંતુ પવિત્ર હોય. કોઈને બાળકો હતા પછી પવિત્ર બન્યા છે, એવા એવા અમને સમજાવે. જ્ઞાન તો ખૂબ સારું છે, પરંતુ કોઈ તીખા હોશિયાર સમજાવવાવાળા નથી તો હું મૂંઝાઈ જાઉં છું. ઘણી વાતો સામે આવે છે તો અનુભવી સમજાવવાવાળા હોય. હવે પત્રો દ્વારા તો કોઈને આટલું સમજાવી ન શકાય. સન્મુખ આવીને મળે તો બાબા પણ સમજાવે. એવા એવા ઘણા યુગલ છે જે પોતાનો અનુભવ સંભળાવી શકે છે કે અમે આવી રીતે પ્રવૃત્તિમાં રહી શ્રીમદનું પૂરેપૂરું પાલન કરી રહ્યા છીએ. ખાવા પીવાની પણ પૂરી પરેજી રાખીએ છીએ. કોઈ સમજાવવાવાળા ઠીક નથી તો મૂંઝાઈ પડે છે. સર્વિસ સેવા માટે બુદ્ધિ ચાલવી જોઈએ. દેહી અભિમાની પણ બનવાનું છે. કોઈ પણ ફેમિલિયારિટીમાં ન આવવું જોઈએ. મહેનત લાગે છે, માયા ઘડી ઘડી ફસાવી દે છે. કર્માતીત અવસ્થા હમણાં થઈ નથી શકતી. ઘણા એકબીજાના નામ રૂપમાં ફસાઈ જાય છે. પછી બાબાને લગતા પણ નથી કે બાબા આ તોફાન આવે છે, સાચું નથી બતાવતા. બાબાને લખે તો બાબા યુક્તિ પણ બતાવે. કોઈ કોઈ સાચું લખે છે. શિવ બાબા તો બધું જ જાણે છે, સમજાવે છે. જો એવી કોઈ ચલન ચાલી તો ધર્મરાજ દ્વારા ખૂબ દંડ ભોગવવો પડશે. આખો દિવસ ખ્યાલાત ચાલતા રહે છે. સેન્ટર પર આવે છે, કહે છે ફલાણી ખૂબ સારું સમજાવે છે, પરંતુ અંદર શેતાની આસુરી વૃત્તિ ભરી પડી હશે. અહીં તો એકની સાથે યોગ જોઈએ. બાપ સિવાય બીજું ન કોઈ. કેમ બીજાની પાછળ પડો છો? ધારણા નથી થતી તો જરૂર ક્યાંક બુદ્ધિ ભટકે છે. પછી સલાહ પણ નથી લેતા, ડરે છે. બાપ કહે છે મામે કમ યાદ કરો, આ યાદથી તમારા વિકર્મ વિનાશ થશે, દુઃખથી તમે મુક્ત થઈ જશો. મુક્તિ તો બધા માંગે છે. મુક્ત થાય છે દુઃખથી, પછી સુખમાં આવશે. જીવન મુક્તિ બધાના માટે છે, પરંતુ પહેલાં મુક્તિમાં જઈને પછી જીવન મુક્તિમાં આવવાનું છે. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. અમે રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને પદમ ગણા યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે નમસ્તે નમસ્તે. અચ્છા, ઓમ શાંતિ. ધારણા માટે મુખ્ય સાર. નંબર એક, બાપ સમાન જ્ઞાનની શંખધ્વનિ કરવાની છે, ફક્ત વાંચીને નથી સંભળાવવાનું, ધારણા કરીને પછી સમજાવવાનું છે. નંબર બે, ખાવા પીવાની ખૂબ પરેજી રાખવાની છે. શ્રીમદનું પાલન કરી પ્રવૃત્તિમાં રહેતા કેવી રીતે પવિત્ર રહો છો આ અનુભવ બીજાને સંભળાવવાનો છે. વરદાન છે સાધન અથવા સેલ્વેશન નિર્વાણના પ્રભાવમાં આવવાના બદલે પ્રકૃતિને દાસી બનાવવાવાળા વિજયી ભવ. ક્યારેય પણ યોગી પુરુષ તથા પુરુષોત્તમ આત્માઓ પ્રકૃતિના પ્રભાવમાં નથી આવી શકતા. આ બ્રાહ્મણ આત્માઓ પુરુષોત્તમ અને યોગી આત્માઓ છો. પ્રકૃતિ આપ આત્માઓની દાસી છે, એટલે પ્રકૃતિના કોઈપણ સાધન અથવા સેલ્વેશન તમને પોતાના પ્રભાવમાં પ્રભાવિત ન કરી લે. સાધન સાધનાના આધારે ન હોય, પરંતુ સાધના સાધનોને આધાર બનાવે ત્યારે કહેવાશે પ્રકૃતિ જીત વિજયી આત્મા. સ્લોગન છે એવર રેડી, એ છે જે દરેક ઘડીને અંતિમ ઘડી સમજીને ચાલે છે. અચ્છા, ઓમ શાંતિ.